એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી વસ્તુની ઊંડી છણાવટ કરવાના છીએ જે આપણી આસપાસ સતત વહેતી રહે છે, પણ જેના વિશે આપણે ભાગ્યે જ આમ ઊંડાણથી વિચારીએ છીએ. સમય,
બરાબર.
આપણી ઘડિયાળની ટીકટીક, પછી મોબાઈલ પર બદલાતા આંકડા, દિવાલ પરનું કેલેન્ડર, આ બધું કેટલું સહેજ લાગે છે ને?
બિલકુલ. આપણે સમયને એટલો ગ્રાન્ટેડ લઈએ છીએ કે એમ વિચારવું પણ અજીબ લાગે કે આ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, આ બલી ગોઠવણ આવી ક્યાંથી?
હા, એ
શું આ કુદરતી છે કે પછી મતલબ આપણી બનાવેલી વ્યવસ્થા છે? અને જો બનાવેલી છે તો કોણે, ક્યારે અને શા માટે બનાવી હશે?
બસ આ જ સવાલોના જવાબ શોધવા આજે આપણે લિયો ફ્રાન્ક હોલફોર્ડ સ્ટીવન્સના પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ ટાઈમની સફર કરીશું. આ કોઈ આમ ભવિષ્યની ટેકનોલોજી કે ટાઈમ ટ્રાવેલની વાત નથી,
ના ના,
પણ આપણા ભૂતકાળની, આપણી સંસ્કૃતિની અને આપણી શોધની કહાણી છે. અને આ સમજવું આજે એટલા માટે જરૂરી છે કારણ કે તે આપણને યાદ અપાવે છે કે આપણી જિંદગીને નિયંત્રિત કરતી આ વ્યવસ્થા કંઈ પથ્થર પર લખાયેલી નથી.
સાચી વાત. એ તો માનવીય બુદ્ધિ, જરૂરિયાત અને હા, સંઘર્ષનું પરિણામ છે.
બરાબર.
અને આ કહાણી કહેવા માટે લિયો ફ્રાન્ક હોલફોર્ડ સ્ટીવન્સ એક રસપ્રદ વ્યક્તિ છે. એ કોઈ ભૌતિકશાસ્ત્રી નથી હો કે?
અચ્છા.
હા, જે સમયની વ્યાખ્યા બ્રહ્માંડના સંદર્ભમાં કરે જેમ કે સ્ટીફન હોકિંગે કર્યું હતું એવું નથી. હોલફોર્ડ સ્ટીવન્સ એક ક્લાસિકલ વિદ્વાન છે, ઇતિહાસકાર અને ભાષાશાસ્ત્રી છે.
ઓ, એટલે એમનો દૃષ્ટિકોણ અલગ છે.
એકદમ.
તેઓ સમયને ભૌતિકશાસ્ત્રના નિયમોથી નહીં પણ માનવ ઇતિહાસ અને સંસ્કૃતિના દૃષ્ટિકોણથી જુએ છે.
હા, અને ખાસ કરીને પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિના તેઓ નિષ્ણાત છે, જેમણે પશ્ચિમી સમય ગણતરીનો આમ કહીએ તો પાયો નાખ્યો. એટલે તે સમય શું છે એના કરતા આપણે માણસોએ તેને કેવી રીતે માપ્યો અને શા માટે તેના પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો એની વાત કરે છે.
સમજાઈ ગયું. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે, એ શું કહેવા માંગે છે?
મુખ્ય વાત એ છે કે આપણી સમયની આખી આધુનિક ઇમારત સેકન્ડથી લઈને સદીઓ સુધી એ કુદરતી નથી.
અચ્છા.
એ માનવ નિર્મિત છે અને તેની પાછળનું મુખ્ય કારણ એક પાયાની સમસ્યા છે. કુદરતે આપણને સમય માપવાના ત્રણ મુખ્ય એકમો આપ્યા છે. દિવસ,
એટલે પૃથ્વીનું પોતાની ધરી પર ભ્રમણ.
હા. પછી ચંદ્ર મહિનો, એટલે ચંદ્રની કળાઓનું ચક્ર, અને સૌર વર્ષ, એટલે કે પૃથ્વીનું સૂર્ય ફરતે પરિભ્રમણ.
અને સમસ્યા એ છે કે આ ત્રણેયનો કોઈ સીધો સરળ ગાણિતિક મેળ નથી, એવું જ ને?
બરાબર, ત્યાં જ મુદ્દો છે. એક વર્ષમાં બરાબર 365 દિવસ નથી હોતા કે બરાબર 12 ચંદ્ર મહિના પણ નથી હોતા. આ જે નાનકડી અસંગતતા છે ને, એણે જ હજારો વર્ષોથી માનવ સંસ્કૃતિઓ માટે મોટો પડકાર ઊભો કર્યો છે.
ખરેખર.
અને આ પુસ્તક એ જ સંઘર્ષની કથા છે. કેવી રીતે જુદી જુદી સંસ્કૃતિઓએ આ કુદરતી ચક્રોને સાંકળવાનો, કાબૂમાં લેવાનો અને એક વ્યવસ્થિત કેલેન્ડર બનાવવાનો પ્રયાસ કર્યો.
જેમ કે પેલું 7 દિવસનું અઠવાડિયું આવ્યું.
હા, જેનો કુદરત સાથે કોઈ સીધો સંબંધ નથી. પછી કેવી રીતે રોમનોએ અને પછી પોપે કેલેન્ડરમાં સુધારા કર્યા, કેવી રીતે યાંત્રિક ઘડિયાળોએ આપણી સમયની સમજને જ બદલી નાખી,
અને છેવટે કેવી રીતે આપણે ટ્રેનો અને ટેકનોલોજી માટે આખી દુનિયામાં એક સમાન સમય નક્કી કર્યો.
બરાબર. આ એક રીતે માનવીય કોઠાસૂઝ અને સમસ્યા નિવારણની રોમાંચક યાત્રા છે.
તો ચાલો આ યાત્રાના કેટલાક મહત્વના પડાવો પર થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પેલા મૂળભૂત સંઘર્ષથી, દિવસ, મહિનો અને વર્ષનો મેળ ન હોવો.
હા,
જેમ તમે કહ્યું, દિવસ લગભગ 24 કલાક, ચંદ્ર મહિનો લગભગ 29.5 દિવસ અને સૌર વર્ષ લગભગ 365.2422 દિવસ. આ પોઈન્ટ પછીના આંકડા જ બધી સમસ્યાનું મૂળ છે, નહીં?
એકદમ. એ 0.5 દિવસ, પેલું 0.2422 દિવસ, આ અપૂર્ણાંકોએ જ સદીઓ સુધી ગણિતશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ અને શાસકોને મૂંઝવણમાં રાખ્યા છે.
શું કરવું, કયો આધાર લેવો, ચંદ્રનો કે સૂર્યનો?
બરાબર. પ્રાચીન ઇજિપ્તવાસીઓએ 365 દિવસનું સૌર કેલેન્ડર અપનાવ્યું, પણ એ લોકો જાણતા હતા કે તે દર વર્ષે લગભગ 6 કલાક, એટલે કે ચોથા ભાગનો દિવસ ટૂંકું પડે છે. જો કે તેઓ તેને નિયમિત રીતે સુધારતા નહોતા, જેના કારણે તેમનું કેલેન્ડર ધીમે ધીમે ઋતુઓથી આગળ નીકળી જતું હતું.
અને મને આ વાત ખરેખર નવાઈ પમાડે છે કે અઠવાડિયાનો કોઈ કુદરતી આધાર જ નથી.
સાચી વાત છે.
આપણે રવિવારથી શનિવારના ચક્રમાં એટલા ટેવાયેલા છીએ કે વિચારી પણ નથી શકતા કે આ આવ્યું ક્યાંથી હશે.
હા, એનું મૂળ કદાચ એમ કહેવાય છે કે પ્રાચીન બેબિલોનમાં હોઈ શકે.
અચ્છા.
તેઓ આકાશમાં સાત દેખ ફરતા પદાર્થો, સૂર્ય, ચંદ્ર અને પાંચ ગ્રહો, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને દેવતા માનતા હતા, અને કદાચ તેમના પરથી જ સાત દિવસનું ચક્ર બનાવ્યું.
પણ એ તો ત્યાંની વાત થઈ.
હા, પણ એને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાનો શ્રેય તો યહૂદી અને પછી ખ્રિસ્તી પરંપરાને જાય છે. એમનામાં પેલો ખ્યાલ છે ને, સાત દિવસમાં સૃષ્ટિની રચના અને સાતમા દિવસે વિશ્રામ, એટલે કે સાબત.
બરાબર. અને મહત્વની વાત એ છે કે આ અઠવાડિયો મહિનાઓ અને વર્ષોથી સ્વતંત્ર રીતે ચાલ્યા જ કરે છે, એટલે જ આપણો જન્મદિવસ દર વર્ષે જુદા વારે આવે છે.
એકદમ. આ ખરેખર એક શુદ્ધ માનવ નિર્મિત સામાજિક વ્યવસ્થા છે.
રસપ્રદ.
હવે વાત કરીએ કેલેન્ડર પર નિયંત્રણ મેળવવાના એક મોટા પ્રયાસની. રોમન સુધારા. જુલિયસ સીઝર પહેલાનું રોમન કેલેન્ડર તો મતલબ બહુ જટિલ અને અસ્તવ્યસ્ત હતું.
એમ.
હા, તે ચંદ્ર અને સૂર્ય બંનેને સાંકળવાનો પ્રયાસ કરતું, લ્યુનિસોલર કહેવાય, અને ઋતુઓ સાથે મેળ જાળવવા તેમાં ક્યારેક આખો વધારાનો મહિનો ઉમેરવો પડતો.
ઓહો, આખો મહિનો! અને ક્યારે ઉમેરવો તે નક્કી કોણ કરતું?
એ નક્કી કરવાની સત્તા રાજકીય રીતે નિયુક્ત પાદરીઓ પાસે હતી, જેમને પોન્ટિફિસ કહેવાતા.
ઓહ, એ તો પછી સત્તાના દુરુપયોગ માટેનું મોકળું મેદાન થયું કહેવાય ને.
એટલું દૂર થઈ ગયું કે સીઝરને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે, એટલે તેણે ઇજિપ્તના ખગોળશાસ્ત્રી સોસીજેન્સની સલાહ લીધી.
અને પછી શું કર્યું એમણે?
46 BCEમાં, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, તેણે ક્રાંતિકારી ફેરફાર કર્યો. પેલી ચંદ્ર આધારિત ગણતરી બંધ કરી દીધી.
અચ્છા.
અને 365 દિવસનું સરળ સૌર કેલેન્ડર અપનાવ્યું. પેલી લગભગ 6 કલાકની ભૂલ સરભર કરવા દર 4 વર્ષે એક વધારાનો દિવસ, એટલે કે લીપ ડે, ઉમેરવાની પ્રથા શરૂ કરી.
એટલે સરેરાશ વર્ષ 365.25 દિવસનું થયું.
બરાબર. પણ એ વખતે કેલેન્ડરને પાછું પાટા પર લાવવા માટે 46 BCEનું વર્ષ 445 દિવસ લાંબુ રાખવું પડ્યું.
શું વાત કરો છો, 445 દિવસ?
હા, ઇતિહાસ એટલે જ તેને ગૂંચવાડાનું વર્ષ, યર ઓફ કન્ફ્યુઝન કહે છે.
વાહ, તો જુલિયન કેલેન્ડરે સમસ્યા હલ કરી દીધી. હવે બધું બરાબર એમ તો બહુ ના લાગે.
ના લાગે, પણ સદીઓ સુધી આ ફરક ભેગો થતો રહ્યો, ખબર છે?
ઓ, તો એની અસર શું થઈ?
16મી સદી આવતા સુધીમાં જુલિયન કેલેન્ડર વાસ્તવિક ઋતુઓ કરતા લગભગ 10 દિવસ આગળ નીકળી ગયું હતું.
10 દિવસ?
હા, પેલો વસંત સંપાત, જ્યારે દિવસ અને રાત સરખા હોય, જે 21 માર્ચની આસપાસ થવો જોઈએ, તે કેલેન્ડરમાં 11 માર્ચની આસપાસ થવા લાગ્યો.
અચ્છા, આનાથી શું ફરક પડે? મતલબ ખેતી સિવાય.
મુખ્ય સમસ્યા ધાર્મિક હતી, ખાસ કરીને ખ્રિસ્તી ચર્ચ માટે. એમનો સૌથી મહત્વનો તહેવાર છે ઈસ્ટર.
હા,
એની તારીખ વસંત સંપાત પર આધારિત હતી. હવે કેલેન્ડર ખોટું હોવાથી ઈસ્ટર ખરા સમયે ઉજવાતો ન હતો. આથી પોપ ગ્રેગોરી 13માએ 1582માં સુધારો લાવવાનું નક્કી કર્યું.
એટલે આવ્યું ગ્રેગોરિયન કેલેન્ડર, જે આપણે આજે વાપરીએ છીએ. એમાં શું ફેરફાર હતા?
2 મુખ્ય ફેરફાર કર્યા એમણે. પહેલું, જે 10 દિવસની ભૂલ ભેગી થઈ હતી એ સુધારવા 1582ના ઓક્ટોબરમાંથી સીધા 10 દિવસ કાઢી નાખ્યા.
શું, 10 દિવસ ગાયબ?
હા, લોકો 4 ઓક્ટોબર ગુરુવારે સૂતા અને સીધા 15 ઓક્ટોબર શુક્રવારે જાગ્યા.
અરે બાપરે. બીજું શું?
બીજું, ભવિષ્યમાં ભૂલ ન થાય એ માટે લીપ વર્ષના નિયમમાં થોડો ફેરફાર કર્યો. શતાબ્દી વર્ષ, જેમ કે 1700, 1800, 1900, લીપ વર્ષ નહીં ગણાય.
સિવાય કે
તે 400 વડે ભાગી શકાય, જેમ કે 2000. આનાથી સરેરાશ વર્ષ 365.2425 દિવસનું થયું, જે વાસ્તવિક વર્ષની ખૂબ જ નજીક છે.
પણ મને લાગે છે કે આ સુધારો બધાએ તરત નહીં સ્વીકાર્યો હોય, ખાસ કરીને જેઓ કેથોલિક નહોતા.
બિલકુલ, તમે સાચા છો. કેથોલિક દેશોએ તરત અપનાવ્યું, પણ પ્રોટેસ્ટન્ટ અને ઓર્થોડોક્સ દેશોએ તો વર્ષો સુધી વિરોધ કર્યો. બ્રિટને તો છેક 1752માં અપનાવ્યું.
ઓહો, આ બતાવે છે કે સમયનું માળખું પણ કેટલું રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલું છે.
એકદમ.
સારું, કેલેન્ડરે વર્ષ અને મહિના ગોઠવ્યા, પણ દિવસના નાના ભાગોનું શું? કલાક, મિનિટ, સેકન્ડ એ ક્યાંથી આવ્યા?
એની કહાણી યાંત્રિક ઘડિયાળ સાથે જોડાયેલી છે. પહેલાં પેલી સૂર્યઘડી કે જળઘડી જેવી રીતો હતી, પણ એ બહુ ચોક્કસ નહોતી.
હા,
ખરી ક્રાંતિ આવી 13મી સદીમાં યુરોપમાં, જ્યારે વજનથી ચાલતી યાંત્રિક ઘડિયાળની શોધ થઈ. શરૂઆતમાં તો એ બહુ મોટી અને અચોક્કસ હતી, મોટેભાગે ચર્ચ ટાવરમાં પ્રાર્થનાનો સમય બતાવવા વપરાતી.
પણ પછી તેમાં સુધારા થયા હશે ને ચોકસાઈ માટે?
હા, ચોકસાઈની શોધ તો ચાલુ જ રહી. ધીમે ધીમે મિનિટ અને સેકન્ડના કાંટા ઉમેરાયા. પણ મોટો બદલાવ આવ્યો 17મી સદીમાં.
ત્યારે શું થયું?
ત્યારે ક્રિશ્ચિયન યુજન્સે પેન્ડ્યુલમ એટલે કે લોલકવાળી ઘડિયાળ બનાવી. એનાથી ચોકસાઈ અનેક ગણી વધી ગઈ. આ વૈજ્ઞાનિક પ્રયોગો અને ખાસ તો દરિયાઈ સફર માટે ખૂબ જરૂરી હતું.
અને લેખક કહે છે કે આ ઘડિયાળે માત્ર સમય માપ્યો નહીં, પણ આપણી જીવવાની રીત જ બદલી નાખી. એ કેવી રીતે?
આપી શકાય તેવી વસ્તુ બનાવી દીધી.
હમ,
એટલે લોકો કામ પતે એટલે વાળી વિચારસરણીમાંથી આટલા વાગે શરૂ, આટલા વાગે પૂરું વાળી માનસિકતા તરફ વળ્યા.
અચ્છા, એટલે ટાઈમ ડિસિપ્લિન આવી.
બરાબર. આ સમય શિસ્ત ઔદ્યોગિક ક્રાંતિ માટે ખૂબ જરૂરી બની, જ્યાં ફેક્ટરીમાં હજારો લોકોએ એક સાથે કામ શરૂ કરવું પડતું.
પણ જો દરેક શહેરની પોતાની ઘડિયાળ પોતાનો સમય બતાવે તો મુશ્કેલી ન થાય? જેમ કે ટ્રેનો માટે
થઈ જી ને, બહુ મોટી મુશ્કેલી થઈ 19મી સદીમાં. રેલવેના વિકાસ સાથે આ બહુ મોટી સમસ્યા બની.
કેવી રીતે?
વિચારો, જો લંડન અને બ્રિસ્ટોલનો સમય 5-10 મિનિટ અલગ હોય તો ટ્રેનનું ટાઈમ ટેબલ કઈ રીતે બને? અરાજકતા ફેલાઈ.
હા, એ તો અશક્ય જેવું લાગે.
એટલે જ ઉકેલ માટે સમયનું માનકીકરણ એટલે કે સ્ટેન્ડર્ડાઇઝેશન જરૂરી બન્યું. કેનેડિયન એન્જિનિયર સેન્ડફોર્ડ ફ્લેમિંગ જેવા લોકોએ આ માટે ખૂબ પ્રયાસ કર્યા. ટાઈમ અને દુનિયાને 24 ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવી. પછીથી એને કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ, UTC કહેવાયું.
અને અંતિમ પગલું આવ્યું અણુ ઘડિયાળો સાથે, નહીં, જ્યાં સમયને પૃથ્વીના ભ્રમણથી પણ અલગ કરી દેવાયો.
બરાબર. કારણ કે વૈજ્ઞાનિકોને ખબર પડી કે પૃથ્વીનું ભ્રમણ પણ સહેજ અનિયમિત છે, પૂરેપૂરું સ્થિર નથી. એટલે 1967માં સેકન્ડની વ્યાખ્યા બદલીને સીઝિયમ 133 નામના અણુના અત્યંત સ્થિર કંપન પર આધારિત કરવામાં આવી.
વાહ, આ તો માનવ નિર્મિત સમયની કુદરતી સમય પરની આમ તો જીત જેવું કહેવાય.
હા, કહી શકાય. આપણે એટલી ચોકસાઈ હાંસિલ કરી કે પૃથ્વીના ભ્રમણ કરતાં પણ વધુ સ્થિર માપદંડ શોધી કાઢ્યો.
આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થાય છે. પહેલું, કે સમયની વ્યવસ્થા એ સાંસ્કૃતિક રચના છે. આપણું કેલેન્ડર કે ઘડિયાળ ખાલી ટેકનોલોજી નથી, પણ આપણા સમાજના મૂલ્યો અને જરૂરિયાતો દર્શાવે છે. ભારતમાં જુઓ ને, આપણે ગ્રેગોરિયન કેલેન્ડર વાપરીએ છીએ.
હા,
પણ સાથે સાથે વિક્રમ સંવત કે શક સંવત જેવા પંચાંગો પણ છે.
બરાબર.
જે આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન સાથે જોડાયેલા છે.
બીજો મુદ્દો છે સમય પર સત્તાનું રાજકારણ. ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવે કે જે સમય નક્કી કરે છે તે સમાજ પર ઘણો પ્રભાવ પાડી શકે છે.
પેલા રોમન પાદરીઓથી લઈને,
હા, જુલિયસ સીઝરના સુધારાથી લઈને ફેક્ટરી માલિકો દ્વારા કામના કલાકો નક્કી કરવા સુધી સમયનું નિયંત્રણ હંમેશા સત્તા સાથે જોડાયેલું રહ્યું છે.
આજે પણ એવું જ છે. રજાઓ ક્યારે હશે, ઓફિસનો સમય શું હશે, એ નિર્ણયો આપણા જીવનને અસર કરે છે.
સાચી વાત. ત્રીજું, ટેકનોલોજી આપણી સમયની સમજને ઘડે છે.
જેમ પેલી યાંત્રિક ઘડિયાળે આપણને મિનિટો અને સેકન્ડોમાં વિચારતા શીખવ્યું.
હા, અને આજે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આપણને સતત તાત્કાલિકતાના મતલબ કે ઇમિડિયસીના યુગમાં જીવવા મજબૂર કરી રહ્યા છે.
એની આપણી ધીરજ અને ધ્યાન પર શું અસર થાય છે એ વિચારવા જેવું છે, ખરું.
અને છેલ્લે, કુદરતી લય અને કૃત્રિમ સમયપત્રક વચ્ચેનો તણાવ. આપણે ખેતીવાડીના ઋતુચક્રમાંથી ઔદ્યોગિક અને હવે ડિજિટલ યુગના ચોક્કસ સમયપત્રક તરફ આવ્યા છીએ.
તો શું આ સંક્રમણમાં આપણે કુદરત સાથે અને આપણી પોતાની આંતરિક જૈવિક ઘડિયાળ સાથેનો સંપર્ક ગુમાવી રહ્યા છીએ?
એ એક મોટો પ્રશ્ન છે, ખાસ કરીને વર્ક લાઇફ બેલેન્સ માટે.
પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને અટકાવીને વિચારવા મજબૂર કરે છે. જેમ કે એક વિચાર છે, સમય શોધાયો નથી પણ રચાયો છે. અને દરેક રચના તેના નિર્માતાઓની વાસ્તવિકતા વિશેની ઊંડી ધારણાઓને પ્રગટ કરે છે. આ સીધું કહે છે કે સમય કોઈ બહારની વસ્તુ નથી, પણ આપણી સમજ અને જરૂરિયાતનું પ્રતિબિંબ છે.
બરાબર. અને બીજો એક દમદાર વિચાર છે, યાંત્રિક ઘડિયાળે માત્ર સમય માપ્યો નથી, પણ તેણે સમયની એક નવી સભાનતા બનાવી જેણે ધીમે ધીમે માનવ અનુભવને જ બદલી નાખ્યો.
આ ટેકનોલોજીના પ્રભાવની વાત છે.
હા, કેવી રીતે એક સાધન આપણી વિચારવાની અને જીવવાની રીતને જ બદલી શકે છે. શું ઘડિયાળે આપણને વધુ કાર્યક્ષમ બનાવ્યા કે પછી વધુ બેચેન બનાવ્યા?
સારો સવાલ છે. અને એક અંતિમ થોડો ચેતવણીરૂપ વિચાર, ચોક્કસ સમયની કિંમત એ કુદરતી લયથી માનવ અનુભવનું ધીમે ધીમે થતું વિચ્છેદ છે,
જેણે હજારો વર્ષોથી ચેતનાને આકાર આપ્યો હતો.
હા, આ પૂછે છે કે શું આપણે ચોકસાઈ અને નિયંત્રણની દોડમાં કંઈક વધુ મૂળભૂત, વધુ માનવીય ગુમાવી રહ્યા છીએ? શું આપણે ઘડિયાળના કાંટે જીવીએ છીએ કે જીવનના સંગીત પર?
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? પહેલું તો એ આપણને પોતાના સમય વિશે વધુ સભાન બનાવે છે.
આપણો જે 9-થી 5નો રૂટીન છે એ કંઈ કુદરતી નથી.
બરાબર. એ સમજાય તો કદાચ આપણે આપણી જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરવાનું વિચારી શકીએ. કદાચ સવારના પ્રકાશમાં થોડો સમય પસાર કરવો કે બપોરે થોડો આરામ કરવો.
આપણી જૈવિક લયને સાંભળવી.
હા, બીજું તે સાંસ્કૃતિક સમજ વધારે છે. ભારતમાં જ જુદા જુદા પંચાંગો અને કેલેન્ડરો સહ અસ્તિત્વ ધરાવે છે.
તે સમજવું કે આ બધા સમયની ગણતરીના જુદા જુદા પણ સમાન રીતે માન્ય પ્રયાસો છે તે આપણને વધુ સહિષ્ણુ બનાવે છે.
એકદમ. દરેક સંસ્કૃતિએ સમયના કોયડાને પોતાની રીતે ઉકેલ્યો છે.
અને ત્રીજું,
ટેકનોલોજી સાથેના આપણા સંબંધ પર વિચાર કરવા પ્રેરે છે. શું આપણો સ્માર્ટફોન આપણો સમય બચાવે છે કે ચોરી લે છે?
શું આપણે આપણી ડિજિટલ ઘડિયાળના ગુલામ બની ગયા છીએ?
આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તે આપણને મદદ કરે, આપણા પર હાવી ન થઈ જાય, એ વિચારવું જરૂરી છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી આહાક્ષણ એ સમજ હતી કે આપણી સમયની આખી સિસ્ટમ કેટલી માણસે બનાવેલી છે.
હા, એ ખરેખર આશ્ચર્યજનક છે.
કુદરતના 3 ચક્રોનો મેળ ન હોવાની એક નાનકડી ગાણિતિક હકીકતે કેવી રીતે હજારો વર્ષોના ઇતિહાસ, વિજ્ઞાન અને સંસ્કૃતિને દિશા આપી તે અદ્ભુત છે.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી મુદ્દો સમય અને સત્તાનો સંબંધ રહ્યો. કોણ સમય નક્કી કરે છે? કોણ કેલેન્ડર બદલે છે? કોણ કામના કલાકો નક્કી કરે છે? આ નિર્ણયો ક્યારેય તટસ્થ નથી હોતા.
એની પાછળ હંમેશા સામાજિક, આર્થિક અને રાજકીય હિતો રહેલા હોય છે.
બરાબર. સમય પર નિયંત્રણ એ ખરેખર એક શક્તિશાળી સાધન છે.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. જેમ જેમ આપણો સમય વધુ ને વધુ વૈશ્વિક, ચોક્કસ અને ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થતો જાય છે, તેમ શું આપણે કુદરતી દુનિયાના લય, સૂર્યોદય, ચંદ્રકળા, ઋતુઓ અને કદાચ આપણી પોતાની આંતરિક લયથી દૂર જઈ રહ્યા છીએ?
આ ચોકસાઈ અને કાર્યક્ષમતાની દોડમાં આપણે શું ગુમાવી રહ્યા છીએ અને શું મેળવી રહ્યા છીએ એ વિચારવા જેવું છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.